नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधवः सर्वे जैन धर्मोस्तु मंगलम्।
आ दुष्म काळ कड़ी काळ ना समयज्ञ अने आत्मज्ञ एवा परम कृपाळु देव श्रीमद राजचंद्र जी जगतना जीवों ने साधनानु सूत्र आप्यु, पुरुषार्थनी दिशा आपे, मुक्तिनो मंत्र आप्यो, कर विचार तो पाम। कर विचार तो पाम ए साधनानो सूत्र, पुरुषार्थनी दिशा अने मुक्तिनो मंत्र जेमा साध्य पण आवे अने साधन पण आवे, जेमा निश्चय पण आवे व्यवहार पण आवे।
नय निश्चय एकांत थी आमान थी कहे एकांते व्यवहार नहीं बन्ने साथ रहे।
एवं अद्भुत सूत्र से साधनानु विचार नी साथे आचार जोड़ायेलो छे। एक ज सिक्का ने बे बाजू छे। विचार आचार विना पांगड़ो, आचार विचार विना आंधड़ो। ज्ञानीओए क्यारे कोई एक प्रकारनी प्ररूपना करी नथी, करे नहीं, एक ज्ञानीनु लक्षण न होय। कारण के एने तो जेनाथी जीव बंधायो छे, जेथी बंधायो छे, जेवा प्रकारे बंधायो छे एमा एने ते प्रकारे तेवी रीते तेनाथी जीवने मुक्त करवो छे, एटले एने मोक्ष मार्गनी विधि कीधी छे। ज्यां मंत्र छे त्यां विधि छे, भूलवानुं नथी। जे जे जग्याए मंत्र छे त्यां विधि छे। विधि विनानो कोई मंत्र न होय, योग विनानो कोई बोध न होय, व्यवहार विनानो कोई दर्शन न होय, आचरण विनानो कोई तत्वज्ञान न होय, एम साधन विनानो कोई साध्य न होय। कर विचार तो पाम सूत्रनी विचारणा आपणे फरी आगळ वधारीए। सर्व क्लेश थी अने सर्व दुख थी मुक्त थवानो उपाय एक आत्मज्ञान छे। विचार विना आत्मज्ञान थाय नहीं अने असत्संग तथा असत प्रसंग थी जीवनु विचार बड़ प्रवर्ततु नथी एमा किंचित मात्र संशय नथी। परम कृपाळु देवे आंक 569 नी अंदर आपणने आ समजाव्युं छे કે વિચાર બળ તો છે આપણી પાસે પણ પ્રવર્તતું નથી। અહીંયા પણ વિચાર એને પ્રવર્તના સાથે સંબંધ છે, એનું કારણ છે અસત્સંગ અને અસત્પ્રસંગ। અસત્સંગમાં જેનો આપણે ચારે બાજુ ઘેરાવો છે, જે પદાર્થના અને જે જગતના જીવોના સંગમાં આપણે છીએ, ચારે બાજુ ભવાભિનંદી જીવો છે અને વિનાશી અને તુચ્છ એવા પદાર્થ છે, એની અંદર રહેલો જીવ એ અસત્સંગથી ઘેરાઈ ગયો છે અને અસત પ્રસંગ એના જીવનમાં જે જે પ્રકારના પ્રસંગો ઉભા થાય છે, એપાર્ટ ફ્રોમ નોર્મલ એન્ડ રૂટીન લાઈફ કંઈ ને કંઈ પ્રસંગ ઉભા થાય છે, આ બધા અસત પ્રસંગ છે. સત પ્રસંગમાં જ્યારે ઉભા થાય છે, એક તો થતા નથી અને થાય ત્યારે એને જવા માટેનો ટાઈમ નથી. સત પ્રસંગ પણ જ્ઞાનીઓએ આ પ્રકારના ઘણા ઉભા કરી આપ્યા છે જીવોને, સતપ્રસંગના નિમિત્ત આપ્યા છે, સતપ્રસંગના કારણો આપ્યા છે. જેમ જિનેશ્વર ભગવંતના આગમની અંદર જેમ કહ્યું તેમ, હે ભગવાન, તારા આગમમાં કેટલાય ઉત્સવો અને કેટલાય પ્રસંગો તે મૂક્યા છે. એમાં પર્યુષણ પર્વ એ તો કર્મના મર્મને ભેદી નાખનારું પર્વ છે, પણ ભગવાન પૂર્વાચાર્યોએ તો કેટલાય પર્વ આપણને આપ્યા છે, કેટલા તીર્થંકરોના કલ્યાણકો છે. આ પ્રસંગ ખરો કે નહીં? દીકરાનો જન્મદિવસ એ પ્રસંગ, તીર્થંકરનું જન્મ કલ્યાણક એ પ્રસંગ ખરો કે નહીં? હેવ વી એવર થોટ ટુ સેલિબ્રેટ ઇટ? કોઈ દિવસ કે ચાલો આજે કોઈ તીર્થંકરનું જન્મ કલ્યાણક આપણે ઉજવીએ? ના, દીકરાના દીકરાને ઉજવીએ. અને કા ઓલો છોકરો નાનો હોય એના બાપના બાપનો બર્થડે ઉજવતો હોય અને એની બધી તૈયારી કરતો હોય, મારા દાદાનો બર્થડે છે, મને દાદો ઉભો ન થઈ તક તોય આવતો હોય, હાંફ ચડી જાય તો ફૂંક મારે ઓલી મીણબત્તીને 92 ને 85 ને લેખા હોય, અરે ઉકલી જાશું આમાં ને આમાં. આવા 85માં અનંત કાળની ગણતરી કરી એમાં 85 ગણવા બેઠો તું? જ્ઞાની કે છે કે અમે તારી કાળ ગણના કરી લીધી કે તારું પરિભ્રમણ 85 થી નથી બાપુ, અનંત કાળ છે. તને કેટલા વર્ષ થયા? કેટલા વર્ષ થયા? અનંત કાળથી પરિભ્રમણમાં પડ્યો છું. હવે એવી જ્ઞાનીની આરાધના કર કે ભગવાન હવે 85 વર્ષ જ બાકી રહીએ, હવે બહુ બહુ તો મારા 90 રહીએ, અને હો ન હો તો આપણે એમ ભાગમાં કે હે ભગવાન હો તો હો પણ હો રહીએ, એ અલ્પ છે. અનંતના અપેક્ષાએ 100 વર્ષ પણ અલ્પમાં અલ્પ છે, સિંધુમાં બિંદુ છે. ભગવાન હવે જો હો વર્ષમાં મારું મોક્ષ કરી દે તોય હું ઉજવું, અને ત્યારે ઉજવાય હો 101 નો ઉજવાય, હો 99, 98, 97, 95, 94 એમ ઉજવાય. જે પરમાર્થ માર્ગમાં આવ્યા છે, જે જીવ મુમુક્ષ થયા છે, એને ઉજવણી આમ કરવી જોઈએ. અનંત -1 આજે ઉજવણી કરવી છે. મારે મુક્તિનો પ્રસંગ ઉજવવો છે, મને ખબર નથી ક્યારે મુક્તિ થશે, પણ પ્રભુના શરણે છું એટલે થશે એવી શ્રદ્ધા છે, એટલે હું આજે ઉજવવા માંગુ છું. અને એ કયો દિવસ છે? તમારો કેટલામો છે? તો અનંત -1 છે. બીજે વર્ષે અનંત -2 છે. શે શ્રદ્ધા કહેવાની? તો એ અરે ભવચક્રનો આંટો નહીં, એક એ ટળ્યો. અરે દરેક પર્યુષણે કૃપાળુ દેવને છાતી ઠોકીને કહેવાય કે ભગવાન આ પર્યુષણે એક આંટો ટાયડો, આવતા પર્યુષણે 2 ટાયડા, ત્રીજા પર્યુષણે 3 ટાયડા, મને ખબર નથી બાકી કેટલા છે. પણ પ્રભુ તારા આશરે આવીને આવો પુરુષાર્થ કર્યો, મેં આવી સાધના પકડી લીધી, આવો મુક્તિનો માર્ગ લીધો, તે જે મંત્ર આપ્યો એની વિધિ શરૂ કરી દીધી મેં. હવે અસત પ્રસંગ અને હવે અસત્સંગ એનું જીવનની અંદર પરિમાણ ઘટતું જશે. આ વર્ષની અંદરનો મારો એ સંકલ્પ થશે કે અસત પ્રસંગ જેટલા ટાળી શકાય એટલા ટાળી દેવા, લોકોને જે કેવું હોય કે. હવે એની ચિંતા ન કરવી, લોકોની ચિંતામાં તો 70 વર્ષ વયા ગયા. કોણ શું કહેશે ને, કોણ શું કહેશે ને, સગાવાલા શું કહેશે ને, વેવાયેલા શું કહેશે ને, બિઝનેસ સર્કલ શું કહેશે ને, બધાએ બહુ કીધું. હવે ભગવાન શું કહેશે એના ઉપર દ્રષ્ટિ કરી, મારા પરમગુરુ મને શું કહે છે. બોલું સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, પણ પરમગુરુ શું કહે છે એ માનવું નથી, અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ, પરમગુરુ શું કહે છે. પરમગુરુ કહે છે કે આમાંથી વિધિ, મુક્તિની વિધિ, આ વિચારનો બીજો ભાગ, કર વિચાર તો પામ, આ મંત્ર છે, એ મંત્રમાં તું વિચાર કર, વિચાર બળ છે, પણ આ વિચાર બળ તારું વિધિમાં આવી શકતું નથી, એનું કારણ શું? તો કે અસત્સંગ અને અસત્પ્રસંગ. તો પ્રભુ હવે આ તમે અમને નિદાન પણ આપી દીધું, અમને તમે રોગનું ડાયગ્નોસિસ કરી આપ્યું, તો હવે ઔષધ આપી દો ને ભેગું. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે અને સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગ અને અસત્પ્રસંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ ભાવરૂપ, નિજ સ્વભાવરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે, એ વાત કેવળ સત્ય છે. આંક 569 ફરીથી. આ કૃપાળુ દેવે આ બધા ઘરે વાંચી ત્યારે કોઈ એમ કે જાણી અમે તો જાણી બાળપોથીના છોકરા હોય ને એમ તમારે આલે છે. ભાઈ બાળપોથીમાં ઈથી આપણું લેવલ નીચું છે, ઈથી લેવલ. પણ ભગવાને આ બાળ જીવોને પણ કેવો ઉપકાર થાય એવી વાણી લખી છે. આને આ વાત જો શાસ્ત્ર લખ્યું હોત આનું અને માધ્યમાં શ્લોક બનાવ્યો હોત કે સંસ્કૃતમાં, તો માથા પીટીને મરી જાય ને આપણે, તોય આપણને સમજાય નહીં. કેમ કે એના ટીકા ને એનું ભાષ્ય ને ચૂરણી ને એનો અનુવાદ ને એનો ભાવાનુવાદ ને એની અંદર કોઈ એનું વળી બીજું ભાષાંતર કરે ને, અરે આ તો એવી વાત કે એક બોલીએ જો સરખી રીતે વાંચીએ તોય સમજાઈ જાય. સરખી રીતે વાંચીએ આ સ્વાધ્યાય કરવામાં બોલવાથી જ અડધું વાત તરત પકડાઈ જાય. ભગવાનની વાણી કેવી છે, નાનો બાળક પણ કે છે અમને પકડાઈ જાય છે. પૂછું છું સમજાય છે બેટા, તો કે હા અમને પકડાઈ જાય છે. પ્રભુની વાણીનો અતિશય તો જુઓ. આ કાળની અંદર, આવા દુષ્મ કાળની અંદર આવો બોધ, અરે પુણ્યના પુણ્યના થોકે થોક કહેવાય ને ઢગલા બંધ, તોય આવો યોગ પ્રાપ્ત ના થાય. કોઈ પુરુષ મળે તો એની વાણી ન સમજાય આપણને, નથી એમ નહીં જ્ઞાનીઓ પણ ઘણા છે પણ એની વાણી આપણને સમજાય નહીં. સમજ્યા વણે ઉપકાર સો, જે સમજાય નહીં એનો અર્થ શું છે? શાસ્ત્ર ઘણા ઉત્કૃષ્ટ, ઘણા ગંભીર, ઘણા ગહન, પણ આપણને સમજાય નહીં તો ગમે તેટલું ઉત્કૃષ્ટ હોય, ગહન હોય, અર્થપૂર્ણ હોય, આપણને ઉપયોગ શું? બહુ સમજવા જેવું છે. આ જીવને વિચારવાનું છે. જે અધ્યાત્મના માર્ગની અંદર ઘણીવાર જીવ રવાડે ચડી જાય છે ને, કે જે ન સમજાય એ શ્રેષ્ઠ. કેમ કે લૌકિકની અંદર પણ આ પ્રકારનું છે, જેનો ભાવ વધારે એ વસ્તુ ઊંચી એટલે લૂંટાય વધારે. એમ આના મગજની અંદર એક ભ્રાંતિ છે કે ફલાણી જગ્યાએ પ્રવચન ચાલે છે, એક કલાકમાં કાંઈ સમજાય નહીં. તો એમાં ભાઈ એમાં તારું શું વળ્યું? કાંઈ સમજાય નહીં. અરે કેવું શાસ્ત્ર છે, પણ એ શાસ્ત્રમાં સમજાય છે તો કંઈક ના હો, એને ઘર ન પડે આપણને કાંઈ, તો ભાઈ એમાં તને ઉપકાર શું? આ નાથને ખબર છે હો, આ યુગ પુરુષ છે. એ પોતાના કાળના યુગના મુમુક્ષુઓની જે અવસ્થા છે ને એ જાણે છે કે આ બધા જગતના જીવો બાળ જીવો છે. એવી વાણી મૂકી છે કે એકવાર વાંચવાથી પેલા 50% વાત પકડાઈ જાય. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્પ્રસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગ અને અસત્પ્રસંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવરૂપ
સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે. એ વાત કેવળ સત્ય છે, એ વાત કેવળ સત્ય છે. આ કેવળ શબ્દ સમજાય? કૃપાળુદેવ કહે છે આ અમે જે વાત લખીએ છીએ એ કેવળ સત્ય છે. એમ કેવળ સત્ય સિવાયમાં કાંઈ નથી, એમ સત્ય સિવાય એમાં કાંઈ નથી. નિર્ભેળ, શુદ્ધ, અતિ વિશુદ્ધ, બસ કેવળ સત્ય. અમે કોઈ પણ જાતના આવરણ વિનાનું સત્ય, સોએ સો ટકા, જેને આપણે કહીએ ને 100% સોનું, 100% પ્યોર, આ કેવળ સત્ય. આખો ક્રમ મોક્ષ જોઈતો હોય, પેલા તો શાંતિ જોઈતી હોય તો મોક્ષ પ્રાપ્ત કરવો, દુઃખથી અને ક્લેશથી મુક્ત થવું હોય તો મોક્ષ પ્રાપ્ત કરવો, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આત્મવિચાર કરવો, આત્મવિચાર કરવો હોય તો વિચાર કરવાનો ટાઈમ મેળવવો, અવકાશ મેળવવો, એમને વિચાર ન થાય, અવકાશ મેળવવો હોય તો અસત્સંગ પ્રસંગ અને અસત્સંગનું બળ ઘટાડવું, એટલે જીવ કંઈક થોડોક નવરો પડે, આખો દી બિઝી થઈ જાય સવારના 7 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી, અને જરાક એની અંદર 1 કલાકનો ટાઈમ મળે તો પાછો પાર્ટ ટાઈમ કંઈક બીજે જોડી જ જાય. એને ટાઈમ મળે છે એ ગમતું નથી, ફાવતું નથી. જીવને સમય મળે છે એ ફાવતું નથી, અવકાશ મળે છે એ ફાવતું નથી. જ્ઞાની કહે છે અવકાશ વિના વિચાર કેવી રીતે થાય? પદાર્થોના સંગમાં જ પડ્યા છીએ તો આત્માનો વિચાર કેવી રીતે થાય? માટે એનો ઉપાય કે છે કે ભાઈ, પેલા તું અસત્સંગ પ્રસંગનું બળ, અસત પ્રસંગનું બળ ઘટાડ. જો ક્રમ એનો આપ્યો, સત્સંગ પછી શબ્દ મૂક્યો છે કૃપાળુદેવે. પેલામાં મૂક્યો તો કે સત્સંગ, અસત્સંગ અને અસત પ્રસંગથી એનું વિચાર બળ ઘટતું નથી, પ્રવર્તતું નથી, એમ મૂક્યો. અને પછી એના ઉપાયની અંદર પેલા અસત્સંગમાં મૂક્યા, અસત પ્રસંગમાં મૂક્યા કે પેલા અસત પ્રસંગ ઘટે પછી આપણે સત્સંગની આને વાત કરશું. પેલા નવરો તો થાય અને ટાઈમ તો મળે. સંસારના આપણા બધા જે કાર્યો છે, વ્યવહારના, અર્થ પ્રાપ્તિના, કામ પ્રાપ્તિના, એના જેટલા જેટલા ઉપક્રમો છે, એના જેટલા પ્રોગ્રામ્સ છે, એના જેટલા પ્રોજેક્ટ્સ છે, આ બધા અસત પ્રસંગ છે. હવે એ અસત પ્રસંગનું બળ ઘટાડતું, એનું બળ એટલું બધું છે કારણ કે પથારો ઘણો છે, વિસ્તાર ઘણો છે, પહોંચી શકાય નહીં એટલો વિસ્તાર છે. પોતાની પહોંચ માર, પોતાની ગજા માર ધંધો કરવાનો, પ્રવૃત્તિ એટલી બધી કરવાની કે આખો આત્મા અંદર તણાઈ જાય. કૃપાળુદેવે કીધું એમ કે અપાણમ વોસી રામી, આત્મા વોસી રામી દે એવા ડાયા ભાઈ. એને માટે શું કરવું? તો કે છે ઈ ભલે રહ્યું. હવે જ્ઞાનીની વાણી છો, છે ઈ ભલે રહ્યું. હવે તું આરંભ અને પરિગ્રહ એનું અલ્પત્વ કર. હવે હવે તું કામ શું કર? પેલા એક નક્કી કરી લેવાનું જીવનમાં કે ધસ ફાર એન્ડ નો ફર્ધર. આ સંસાર બહુ માયણો, બહુ ભોગવો, આ સંસારનો બહુ પથારો કર્યો, આ સંસાર ઘણો વિસ્તાર્યો, દુનિયાની દ્રષ્ટિએ આપણે ઘણો પ્રોગ્રેસ કર્યો, બહુ પ્રગતિ કરી, 15 વર્ષમાં તો ઘણો આગળ નીકળી ગયો. એકવાર આપણે મનોમન નક્કી કરી લઈએ કે ધસ ફાર એન્ડ નો ફર્ધર, બસ હવે જ્યાં પહોંચ્યા છીએ બહુ છે, હવે આગળ જવું નથી. આ પહેલો નિર્ણય. એટલે કે હવે નો મોર ઇન્ડસ્ટ્રીઝ, નો મોર બિઝનેસ, નો મોર એક્સપાન્શન, નો મોર એક્સટેન્શન. સમજાય છે? નો સમજાયો તો અમારું આ બધું હાલે કેવી રીતે? પરમ દિવસે એક મિત્ર મળ્યા હતા અને કીધું હતું કે તમે વાત કરો છો બધી સાચી, પણ તમે રાજકોટના છો ને એટલે તમને ખબર ન પડે, અહીંયા તો જો અમે એક્સપાન્શન ન કરીએ તો વી કેન નોટ સર્વાઈવ, વી આર ઇન રેસ. અમારે એક્સપાન્શન તો બિઝનેસનું કરવું જ જોઈએ કે સારું કે નહીં. તું વધારે જ્ઞાની છો તો એ જાય ને તું જ પાટ ઉપર એટલે કામ પતે. મુંબઈ વાળાને અનુકૂળ ઉપદેશ તો મળે. અમને તો આ ખ્યાલ ન હોય કીધું. વાત સાચી છે. અમારા લક્ષમાં એ ન આવે કે એક્સપાન્શન વિના સર્વાઈવ ન થવાય. અમને એમ થાય કે આજીવિકા મળે તો સર્વાઈવ થવાય. અમને આવી સાદું ગણિત છે અમારી પાસે. પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈને એને એમ જરાક થઈ ગયું સૌભાગભાઈને કે કંઈક આપણે કંઈક ધન પૈસો બધું હોય તો ભગવાન વ્યવહાર ચાલે ને, એવું એને એકવાર લખી નાખ્યું. કૃપાળુ દેવે કીધું કે તમે ગમે એટલું કરશો તો વ્યવહાર જે ચાલવાનો છે એ જ ચાલશે, અને કુટુંબની જાજી ચિંતા કરશો તો પરમાર્થ ગુમાવશે. માટે તમે આ વિકલ્પ મૂકી દો. એને કીધું કે લૌકિકમાં તમે ને અમે પ્રવર્તશું તો અલૌકિક માર્ગમાં કોણ પ્રવર્તશે? આ સમજ્યા પછી આ સર્વાઈવલ માટે એક્સપાન્શન એમ સમજાવવું છે કે સંસારનું એક્સપાન્શનથી સર્વાઈવલ થાય? આવી ફિલોસોફી દાખલ કરવી છે? આવું તત્વજ્ઞાન? આ ભવાભિનંદીનો સિદ્ધાંત છે, આત્માર્થીનો નહીં, મુમુક્ષુનો નહીં. આ સિદ્ધાંત સાચો, ધીસ ધ ગુડ ફોર્મ્યુલા. પણ કેને લાગુ પડે? ભવાભિનંદીને, જેને પોતાના સંસારનું અનંત ચક્ર હજી ચાલુ રાખવું છે એને. એક્સપાન્શન ઇઝ ધ સોલ્યુશન. નહીતર જલ્દી મારો સંસાર સમાપ્ત થઈ જશે. પણ જે મોક્ષાર્થી છે એને માટે કોન્ટ્રાક્શન, સંક્ષેપ, સમેટવાનું, અલ્પત્વ કરવાનું. કાં તો કે આજે 10,000માં ઘર ચાલે છે. આજ તમને ભાવ વધારાની ખબર છે. આ મુંબઈમાં કેમ રહેવાય? એક એક ચીજ કેટલી મોંઘી થતી જાય છે. આ દૂધના ભાવ, શાકભાજીના ભાવ મેં ડોગણાવવા 40 રૂપિયા કંઈક ટમેટા કિલો થાય છે ને, ટિંડોળા આટલાના થાય છે ને, આટલાનું આટલું થાય છે ને, કપડું લેવા જતા આમ થાય છે ને. હવે આમાં અમે જો ધંધો વધારીએ નહીં, આવક વધારીએ નહીં તો શું કરવું? મેં કીધું આવશ્યકતા ઓછી કરવી, એમાં શું બીજું શું કરવું? લે આ તો અમે કોઈ દી વિચાર્યું જ નહોતું. પછી આમ કરવું, આવક જો આપણે એમ હોય અને ભાવ વધતા હોય તો શું કરવું? આવશ્યકતા જરૂરિયાત ઘટાડતા જવાની. દર મહિને 10 કપડા લેતા હોય 5 લેવા, બીજું શું કરવું? એક ડ્રેસ રોજ કાઢી નાખતા, 2 દી પહેરવો, કરવું શું પણ હવે એમાં? તો મેં કીધું આનો ઉપાય તો એક છે કે આવશ્યકતા ઘટાડવી, જરૂરિયાતને ઘટાડવી, સંતોષી થવું, પરિમાણ દાખલ કરવા, ભોગ ઉપભોગની અંદર પણ સમેટવું. પ્રવૃત્તિ સમેટવા માટે, ભોગ ઉપભોગ માટે મારે પ્રવૃત્તિનો વિસ્તાર જરૂરી છે. કેમ કે મારી ભોગ ઉપભોગ તારે વધારવા છે. વાંધો એ છે, ભોગ ઉપભોગની સામગ્રી વધારવી છે, એના સાધનો વધારવા છે, એના પદાર્થનો પરિગ્રહ કરવો છે. એટલે કૃપાળુ દેવે અહીંયા આરંભ સાથે પરિગ્રહ મૂક્યો. એને ખબર છે, ભગવાનને ખબર હતી, આપણને નહોતી ખબર. ભગવાનને ખબર હતી કે આને આજીવિકાનો પ્રશ્ન નથી, આને તો ભોગ ઉપભોગ વધારવો છે. એટલે પરિગ્રહ ભેગો કરે છે. અને રોજ દરરોજ દરરોજ નવો નવો પરિગ્રહ ભેગો કરવો હોય તો હવે એના ખર્ચને પહોંચી વળવા માટે ગમે તે પ્રકારના ધર્મ અધર્મ આચરવા પડે, નીતિ અનીતિ આચરવી પડે, સદાચાર દુરાચાર સેવવા પડે, ગમે તે પ્રકારના પાપ કરવા પડે, અને સમજણ સાથે કરવા પડે. કરવા પડે એટલે ઇટ્સ નોટ કમ્પલ્શન, પણ આ કરતો હોય એની અપેક્ષા એ વાત થાય છે, કરવા પડે. કેમ કે એને માન્યું છે કે મારે ભોગ ઉપભોગની સામગ્રી પદાર્થ વધારવા છે, અને એ વધારવા માટે થઈને એ ખર્ચને પહોંચી વળવા માટે મારે અર્થ આયોજન વધારવું પડશે. અને અર્થ આયોજન વધારવું છે કારણ કે પરિગ્રહ વધારવો છે. પરિગ્રહ એટલા માટે વધારવો છે કે ભોગો ઉપભોગની જે કામનાઓ, વાસનાઓ, તૃષ્ણાઓ છે, અનંત છે, એ રોજ વધારતો જાય છે. હે જીવ ક્યા ઇચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. મૂળભૂત ભૂલ જે ભગવાને દીઠી, જેના ગમમાં ઠામ ઠામ કીધી, હે જીવ તું ઈચ્છાથી નિવર્ત. એકવાર તારી તૃષ્ણા જે તૃષ્ણા અનંત છે અને ભોગ ઉપભોગના સાધન મર્યાદિત છે. આખો સંસાર તારા સ્વામિત્વ તારા નીચે આવી જાય તો પણ તૃષ્ણાને તું સંતોષી શકીશ નહીં. જ્ઞાનીઓ કે છે સોનાનો મેરુ પર્વત જો આના હાથમાં આવી જાય તો આની તૃષ્ણાનો અંત ક્યારે આવે એમ નથી. સંસાર અનંત છે એમ તૃષ્ણા અનંત છે અને આખા સંસારના પરિભ્રમણના ચક્કરનું મૂળ આ તૃષ્ણા છે. ઈચ્છા જગતના પદાર્થો પ્રત્યેની મોહબુદ્ધિ કરાવે છે. પેલા તૃષ્ણાનો નાશ કર, જરૂરિયાત ઓછી કર, ઓછી કર. સિમ્પ્લિસિટી સાદાએ જીવનમાં અપનાવીએ. પણ દેખાદેખી લોક પ્રતિબંધ લોક લજ્જા કારણ તો ઘણા છે આપણી પાસે. કેવી રીતે ઓછી કરવી? ભાઈના ઘરે આને અમારા ઘરે નહીં, કાકાના ઘરે અને આપણા ઘરે નહીં, વેવાય વેલન ત્યાં આમ નહીં. હાર્દિક રોળો બજારમાં આવે રોજ નવા બુશર્ટ પહેરીને આપણે એ નહીં પહેરીને જવું. આ રોજ એ જ જુએ છે કે આખી દુનિયા મારા સામે જોયા કરે છે. દુનિયાને કઈ ધંધો નહીં એટલે આજે આને ક્યુ શર્ટ પહેર્યું છે, ઘડિયાળનો પટ્ટો બદલો છે કે નહીં, ચશ્મા બદલાણા કે નહીં, એની ફ્રેમ બદલાણી કે નહીં, એને ફાઉન્ટેન પેન બદલી કે નહીં, એને એનું પાઉચ હાથમાં હતો એ ફેર થયો કે નહીં, એના બૂટની અંદર કંઈક આજે નવીનતા છે કે નહીં. બસ એને એમ છે કે લોકો જોયા જ કરે છે, આખું જગત મને જોયે અને રોજ એની ચિંતામાં ને ચિંતામાં જ આખો ક્લેશિત થતો હોય છે અને ઘણી વાર દુનિયા જોતી જ ન હોય. કોઈને કઈ જેને આપણી અરે આપણા કામથી પનારો છે, ધંધાથી પણ એને આપણી અરે સોદો કરવામાં રસ છે કે આપણા બૂટમાં રસ છે? જેને મતલબ છે એને આપણી અરે શેમાં રસ છે? બહુ તો આપણે પૂછીએ કે કેવું લાગે છે તો એ સરસ શું કે હું બહુ સરસ લાગે છે, પણ ભાઈ મને તું કામ દે તું, કેમ કે કહેવામાં શું જાય? ક્યાં જીવ ક્યાં મૂંઝાય, ક્યાં કેવો પ્રકારનો આરંભ અને પરિગ્રહના ચક્કરમાં કેવો ફસાઈ ગયો છે, એના વમણમાં કેવો ફસાઈ ગયો છે. એક પોતાની તૃષ્ણા અને બીજી લોક લજ્જા લોક પ્રતિબંધ જે ભ્રમણા છે, એની જે એની ભ્રમણા છે જેનો આધાર ભ્રાંતિ છે, વાસ્તવિકતા નથી. જેનો આધાર વાસ્તવિકતા નથી. આ દેશ, એની સંસ્કૃતિ, એની સભ્યતા, એની પરિપાટી, એની અંદરના ખ્યાલો જુદા છે. આ દેશની અંદરના પ્રશ્ન મુકાયો છે, કહો ભાગ્યવંત હે પ્રભુ, આ જગતમાં ભાગ્યવંત કોણ છે? આ સંસારમાં કોણ ભાગશાળી? ઉપનિષદની અંદર શિષ્ય પ્રશ્ન પૂછે, ગુરુએ જવાબ આપ્યો, કૌપીન ધારી ખલુ ભાગ્યવંતા, જેણે માત્ર શરીર ઉપર એક કૌપીન ધારણ કર્યું છે એ આ જગતની અંદર ભાગ્યવાન છે. આપણને એમ થાય કે એ તો સૂત્ર લખ્યું છે, બરોબર છે, પણ આપણે 60 ફૂટના રસ્તા ઉપર નીકળીએ અને ઓલી જેન કારમાં બેઠા હોય, લેટેસ્ટ મોડલની હોય, આપણે પસાર થાય અને ગાડી જરા સ્લો ચલાવીએ કે બધા લોકોને જોવાનો અવકાશ મળે, મોકો મળે કે કોણ જાય છે અને કઈ પ્રકારની ગાડી છે અને કેવું મારું મહાત્મ્ય છે, એક પ્રયોગ એ કરવો. અને એક સર્વસંગ પરિત્યાગ મહાત્મા, એની પાસે કાંઈ નથી, 8-10 દિવસ જૂના કાપ કાઢેલા એવા કપડાં પહેર્યા છે, માત્ર ત્યાગી છે, એક ભગવાનનું ઓઘો કે રજોરણ હાથમાં છે અને ચાલ્યા જાય છે. અને પછી એકવાર કોકના આપણા પ્રાઇવેટ સેક્રેટરીને ઉભો રાખવાનો એક રસ્તાના કોર્નર ઉપર કે લોકોએ કોના પ્રત્યે આદર બતાવ્યો, કોને નમસ્કાર કર્યા, આ તારી ગાડીને, તને કે ઓલા મહાત્માને? એક પ્રયોગ મુંબઈમાં જ કરવો, આપણે બીજે ન કરવો, એટલે આપણને ખબર પડે કે વેર વી આર, અથવા આપણી ભ્રાંતિ છે એમ જે જ્ઞાની કહે છે, ભ્રાંતિ સમજાય તો ખબર પડે કે આ મહાત્મા નીકળ્યા હશે કદાચ 60 ફૂટના રસ્તે અહીંથી ત્યાં સુધી પહોંચે, ત્યાં સુધીમાં હજારો લોકોએ મનોમન એની વંદના કરી હશે, એવા ભાવ કર્યા હશે કે ધન્ય છે આપને અને આપના દર્શન થયા તો અમે આજ અમારું સદભાગ્ય કે સવારના પોરમાં નીકળ્યા અને એમાં કોઈ મહાત્માના દર્શન થયા, કોઈ સંતના દર્શન થયા, કોઈ જ્ઞાની જોયા, કોઈ ત્યાગી જોયા, કોઈ વૈરાગ્યના દર્શન થયા. એક નાનું બાળક પણ અને અનુકૂળતા હશે તો કેટલાય પોતાના પગમાંથી ફટફટ ચપ્પલ બાજુમાં કાઢી અને તરત જ નમસ્કાર કરી, અને મહાત્મા તો ચાલ્યા જાય, એને લાભ આપે ન આપે. અને કદાચ એનાથી જો નજર પડી અને હાથ ઊંચો થઈ ગયો તો જીવનમાં કૃતજ્ઞ હતા. આ હા, એને તો મારા ઉપર જોયું એટલું જ નહીં પણ મને જરા અંતઃકરણથી આશીર્વાદ દીધા. અને પછી કોકને પૂછવું કે આપણને જોયા એને શું થયું, તો લોકો કે હવારના પૂર્વાનું મોઢું જોયું, ખબર નથી કે વાત શું થશે મારું, કેમ આજ શું આમ છે, કઈ નહીં. હવારે જતો હતો ત્યાં નીકળો હારો ગાડીમાં, મારે કોઈ દી એનું મોઢું નહોતું જોવું, પણ ત્યાં ભટકાણો. આ આપણી ગાડીનો ને આપણો પ્રભાવ, અને મહાત્માનો ને એના વેશ પરિવેશનો પ્રભાવ, એના ત્યાગનો પ્રભાવ અને આપણા વૈભવનો પ્રભાવ, એની વીરતીનો પ્રભાવ અને આપણા વૈભવનો પ્રભાવ, એના સંયમનો પ્રભાવ અને આપણી સમૃદ્ધિનો પ્રભાવ, આ બે વચ્ચેનો તફાવત સમજાય છે. એક ઈચ્છા રહિત છે અને એક ઈચ્છાથી પરિપૂર્ણ છે. એક અનંત વાસનાને પરિપૂર્ણ કરવા માટે જેને સંસારમાં દોટ મૂકી છે, આરંભને પરિક્રમાથી નવરો નથી થતો, અને એકે જેને પોતાનો સંસાર સમેટી લીધો છે, આ લંગોટીએ ક્યારે ચાલી જાય તો જેને કોઈ હરખ શોખ નથી. આ સંસારમાં જીવ ભ્રાંતિથી પકડાઈ ગયો છે, આ ભ્રાંતિ તૂટે એની, પણ એને અવકાશ પ્રાપ્ત થાય તો ને વિચાર કરવાનો, એને ટાઈમ તો મળવો જોઈએ. પણ ભ્રાંતિના કારણે આયોજન આરંભ અને પરિગ્રહણું એટલું બધું છે કે આરંભને રોજે રોજ એના આયોજનમાં અને એને સંભાળવામાં અને પરિગ્રહને સુરક્ષિત રાખવામાં એને ટાઈમ નથી મળતો, અવકાશ નથી. જ્ઞાનીઓ કે જરૂરિયાત ઘટાડવાની મારી તૈયારી છે, આવશ્યકતા ઘટાડવાની મારી તૈયારી છે, માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પરંતુ હવે અમે યાચના નહીં કરીએ પ્રભુ આપની પાસે, કોઈ દિવસ લૌકિક ફળ અને લૌકિક સુખની વાંછા નહીં કરીએ. કારણ કે આત્માના આનંદ આગળ, આત્માના જ્ઞાન આગળ એ બધું જ જગતનું સુખ એ તુચ્છ છે, એમ સૌભાગભાઈ લખ્યું. અને પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ છાપ મારી કે આ તમારા વચનને અમારા નમસ્કાર છે. કોણ નમસ્કાર કરે છે? આ મહાજ્ઞાની જુગ જુગનો જોગી એ સુભાગને કહે છે કે તમે જે વચન લખ્યું કે માગી ખાઈને ગુજરાન ચલાવીશું, પણ પ્રભુ હવે તારા માર્ગે, હવે અમે આની અંદર આત્માના આનંદના ભોગે અમે સંસારની કોઈ પ્રવૃત્તિ નહીં કરીએ. એ તો તુચ્છપણું અમને સમજાણું, પણ તુચ્છપણું સમજાય ક્યારે? અવકાશ પ્રાપ્ત થાય તો. જીવને અવકાશ લેવો પડે, નિવૃત્તિ લેવી પડે, 5-15 દિવસ નીકળી જવાનો ધંધો ઘર બહાર છોડીને, પણ મસૂરી સિમલા ન જવાય. સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, ઇંગ્લેન્ડ હું તો ગયો તો બસ જસ્ટ ફોર ચેન્જ. 15 દિવસ શેઠ બાર ગામ છે સાહેબ, બહાર ગયા છે, સ્વિટ્ઝરલેન્ડ ગયા છે, ગામના પૈસા વાપરવા છે ને કાકા તારે, તો પબ્લિક લિમિટેડ કંપની કરીને તું સ્વિટ્ઝરલેન્ડ જા, તું કાલ હવારે સ્પેસમાં જઈશ 15 દિવસ પસાર કરવા. પણ જ્ઞાનીઓ કે છે અમે નિવૃત્તિ એને કહીએ છીએ કે કોઈ તીર્થમાં જા, જ્યાં જ્ઞાનીઓ તપ્યા છે, જ્યાં સંયમના તપ તપ્યા છે, એવા સ્થાન ઉપર જા, એવા સ્પંદનોની અંદર જા, તારી બધી જ ઈચ્છાઓ વાસનાઓ બધી શાંત થઈ જશે અને તારી દ્રષ્ટિ સ્વરૂપમાં જશે, તારામાં બળ જાગૃત થશે, વિચારનું બળ તને આત્મજ્ઞાન આપશે. એવા સ્થાનમાં જવું જોઈએ જ્યાં તીર્થંકરો તપ્યા છે, જ્યાં ઋષિ મુનિઓએ તપ કર્યા છે, જ્યાં સત્યની સાધના થઈ છે, જ્યાં આત્મજ્ઞાનના યજ્ઞો મંડાણા છે, એવી જગ્યાએ જવાય. 5-15 દિવસ ધંધામાં આપણી પાસે 1,00,000 રૂપિયો છે એટલે પછી અમન ચમન ને ભોગવિલાસ કરવા જવું અને કેવું કે હું 15 દિવસ તો નિવૃત્તિ લઈ જ લઉં છું, તમને લાગે કે હું ધંધામાં છું, અને ફોર 15 ડેઝ નથિંગ ડુઈંગ, એ 15 દિવસની નિવૃત્તિની વાત આ જ્ઞાનીઓએ નથી કીધી. એમાં તારું કઈ કલ્યાણ થાય નહીં, કેમ કે એ તો તે ઓલા રોજ કામકાજની અંદર આરંભને કારણે તું પરિગ્રહનો ભોગ ઉપભોગ ઓછો કરી શકતો, તે વધારે વાગ્યો કે હવે જરા ઠેસડો કરી લઈએ, જેટલું છે એટલું માણી લઈએ,
એની વાત નથી થતી. ઈચ્છાના પોષણ માટેની નિવૃત્તિની વાત થતી નથી, તૃષ્ણાના પોષણ માટેની નિવૃત્તિની વાત થતી નથી. અહીંયા તો નિવૃત્તિ વિચારને અવકાશ આપવા માટે નિવૃત્તિ એની વાત થાય છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી, અને જે છે એને ઓછો કરતો જા. 8 કલાક ધંધામાં જતા હોય તો 4 કલાક જવાનો. પોપટભાઈએ પ્રશ્ન કર્યો તો કૃપાળુદેવને, શાંતિ જોઈએ છે પ્રભુ, ત્યાગ આપો. કૃપાળુદેવ પોતે ગૃહસ્થાશ્રમમાં હતા, એ ક્યાંથી ત્યાગ આપે એને તો. અને પોપટભાઈની સ્થિતિનો જ્ઞાનીને તો ખ્યાલમાં હોય ને. એને એમ કહ્યું કે પોપટભાઈ સાધનામાં બેસો, પણ પેઢી ઉપર 4 કલાક જવું. કેટલા? 4 કલાક. 4 કલાક જવું, પછી વિચાર પણ નહીં કરવાનો. આ પરિમાણની મર્યાદાઓ જ્ઞાનીએ કેટલા કેટલા આપણને આની અંદર અલ્ટરનેટિવ આપ્યા છે. ધંધાને સમેટવો, ડેલિગેટ ધ પાવર્સ. બધું ગળે બળગાડીને શું કામ ચાલો છો? પ્રભુની પુનાઈ છે ને, પુણ્યનો ઉદય છે તો કોને લોકો, લાખો 10,000 નો મેનેજર રાખો એને કહી દેવો કે ડોન્ટ ડિસ્ટર્બ મી, કામ હોય તો પોલીસ ડિસિઝનમાં મને કરવો, આઈ એમ અવેલેબલ એટ માય રેસિડન્સ. આ દુનિયાના સાધનમાં અહીંયા બેઠો બેઠો અમેરિકાનો ધંધો સંભાળી શકાય, કરોડો ડોલરનો ન સંભાળી શકાય. ફેક્સ છે, ISD છે, કોન્ફરન્સ ફોન છે, અને લંડનમાં મેનેજર બેઠો હોય, ફ્રાન્સની અંદર સેલ્સમેન બેઠો હોય, અને આપણો લોકલ રિપ્રેઝેન્ટેટિવ અમેરિકામાં હોય તો અહીંયા બેઠા બેઠા સંભાળી શકાય. આ મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી આવડતો આપણને, પણ લોભ નડે છે ક્યારેક, પાછો પૈસા વપરાય જાય તો અભાગ્યો. ધંધો એટલો ચાલી શકે ને સમય સંક્ષેપ થઈ જાય. 2,000 નો માણા ગોતવા જાય ક્યાં, 10,000 નો જોઈ ક્યાં, લોભ્યો. બધું ઘરે વળગારી રાખ્યું છે, છોકરાને પાવર્સ આપતો નથી, મેનેજરને પાવર્સ આપતો નથી. જે બિચારા જેને આ કામ જ કરવું છે તો કરવા દો ને, તમારો ધંધો આપણા કરતા વધારે સારી રીતે ચલાવશે. કારણ કે રોજ સાંજે કહી શકશો કેમ આમ થયું, આપણે બોતડું બારી તો આપણને કોણ પૂછે કેમ આમ થયું. ઓરામાં તો એક ચાન્સ રહી આપણને કે ભાઈ કેમ આમ થયું, કેમ જજમેન્ટ નો આવ્યું, એમ પૂછી શકાય. એટલે ઓલો બીજી વધારે સતર્ક રહી, આપણને કોણ પૂછે. સિંહને કોણ કે તારું મોઢું ગંધાઈ જાય. કેટલા બધા સાધનો છે, હું તો એમ કહું છું કે વર્તમાન દુનિયાના સંશોધનનો કેટલો ઉપકાર છે મુમુક્ષુ ઉપર. એમ સવડો અર્થ ઘટાવો ને કે સારું છે, હવે ઘરની અંદર ફેક્સ, ટેલિફોન, ટેલેક્સ બધું રાખી અને હવે ઓફિસે જાય, બીજો બેઠો છો, બસ જેટલી જેટલી નિવૃત્તિ, જેટલી જેટલી શાંતિ સાધના થઈ શકે એટલી કરીશ. જવું હશે કે 2 કલાક 3 કલાક જતો આવીશ, અને નહીં તો કહી દઈશ કે ભાઈ કામ હોય આજે હું આવી શકું એમ નથી, બોલો કઈ છે, એનીથિંગ અર્જન્ટ, બાકીનું બધું ડેલિગેટેડ. હેવ એ કોમ્પિટન્ટ મેન, ક્વોલિફાઈડ મેન આ જગતમાં ઘણા મળે છે. વ્યવહારિક દાપણ રાખીએ તો પણ આ પરમાર્થ માર્ગમાં નિવૃત્તિનો અવકાશ મળે, ખૂબ ટાઈમ મળે. જે કામ ક્લાર્ક કરી શકે 5,000 રૂપિયાનો, એ કામ પોતે કરવા બેઠો છે ત્યાં ટેબલ ઉપર, જેને ઘેડા ઘેડ માંડ્યો છે, એને મેનેજમેન્ટની ખબર નથી પડતી. એ વાત એમ કરે છે કે હું વ્યવહારમાં બહુ ડાયો છું, પણ એને ખબર નથી કે જે કામ બીજા દ્વારા લઈ શકાય જાતે ન કરાય. જે કામ બીજા દ્વારા લઈ શકાતું હોય એ જાતે કરે, એ મેનેજમેન્ટની દ્રષ્ટિએ મોટા મોટો ઇઝ અ બિગ ફૂલ. પણ પરમાર્થ બીજા દ્વારા થઈ શકતો નથી, નહીં તો પાછા મને ડેલિગેટ કરશો તમે કે તમને ઓથોરિટી આપી દીધી અમારી પરમાર્થની, જાઓ 12 મહિને 1,00,000 રૂપિયાનો ચેક આવી જશે, અને પાવર ઓફ એટર્ની તમે અમારા વતી ભગવાનને જે કરવું એ કરો. એ ભાઈ ક્રિયાકાંડીમાં હાલે કર્મકાંડમાં કે તમારા વતી હું 1,00,000 જાપ કરીશ મૃત્યુંજયના, અને તમે બોમ્બે હોસ્પિટલમાં મરવા પડ્યા છો, સાજા થઈ જશો, અને જાપ ઓલો બ્રાહ્મણ કરે ને પછી ચૂરમાન લાડવા ખાય આચાકીના, અને આ એને પૈસા દઈએ રોજના 2,000 રૂપિયા કે તું રુદ્રાક્ષનો, લઘુરુદ્રીને, મૃત્યુંજયનો જાપ કર, મૃત્યુંજયનો જાપ બ્રાહ્મણ કરે, અને હાજો આપણે થાય એમ હિન્દુજામાં ઉતા ઉતા. પરમાર્થ માર્ગમાં જાતે જ કામ કરવું પડે છે, એટલે એ વિચાર નહીં કરતા. મોડર્ન મેનેજમેન્ટ એપ્લાય ઇન યોર આરંભ, પરિગ્રહનું અલ્પત્વ કરવાની વાત થાય છે, એને સમજો, એને નવા સંદર્ભમાં સમજો, નવી ટેકનિકમાં સમજો, પણ લોભ કસાયમાંથી દૂર થઈ જાઓ. હું 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા 12 મહિને કમાતો હોઉં અને એમાંથી 50,000 ઓછા થાય અને મને નિવૃત્તિ મળતી હોય, ઉપાધિથી હું બચી જતો હોય, તો એ લાભમાં લેખું છે. આપી દો 1 લાખ રૂપિયા માણસોને, ભલે બિચારા શાંતિથી કમાય, ભલે દિલ લગાવીને આપણી પેઢીમાં કામ કરે, મને 1 લાખ ઓછા મળશે, પોસાશે, પણ એને કારણે મારી તબિયત, 1 લાખનો મારો જીવ, 1 લાખનો મારો આ પરમાર્થ અમૂલ્ય, એ હું સાધી શકું, તો એ ખોટું નથી 1 લાખમાં. પણ લોભ કસાય છોડવો જોઈએ. આ લોભિયા લોભ કસાય છૂટતો નથી, એટલે આ ક્યાંય આવું સુસ્તું નથી. અને વાત કરવી છે કે વર્લ્ડ, દુનિયા કેટલી આગળ નીકળી ગઈ છે. દુનિયા આગળ નીકળી ગઈ છે એનું ભાન નથી તને, કે આગળ નીકળેલી દુનિયામાં કેમ રેવાય અને ધર્મની સાધનાને સમન્વય કેમ કરાય, આરંભ પરિગ્રહનું અલ્પત્વ કેમ થાય, એમાંથી પોતાની જાતને કેમ સંકોરી લેવાય અને છતાંય બધું વ્યવસ્થિત રહે, એ આવડવું જોઈએ. કરતા દ્રષ્ટિ જોઈએ, દ્રષ્ટિ, આ પરમાર્થની દ્રષ્ટિ નથી. અને એનું કારણ, એટલે બપોરનો વિષય છે, એવું અનંતાનું મંદિર બધા કસાય છે ને, એ ભરપૂર ભૈરા છે, માનનો પૈડો છે, મારા વિના નહીં થાય, હું જ જઈને ત્યાં ચેકમાં સહી કરું, પછી મારે જાતે જવું જોઈએ. એ મેનેજર આપણે બેઠા હોય ને તો ઓલા સમયસર કામ કરે. હવે કાકા 15 રૂપિયા દેશ, હવે એમાં એ સમયસર આવે એટલા સારું થાય, અડધો કલાક વહેલો જઈને બે આ બેવકૂફ. આપણે જાય ને તો માણા બધા વહેલા આવે ને દુકાન ખોલે ને ઓફિસ ખોલે ને ઓફિસમાં ફર્સ્ટ ક્લાસ સફાઈ કરે, આપણે વહેલા બેવું જોઈએ. એને માટે આ લક્ષાધિપતિ વહેલો બે, ઓલો 1500 મણાનો માણા ટાઈમસર આવે એટલા સારું, આ નિત્યક્રમ નો કરે એટલા સારું, દેવ દર્શન ન કરે એટલા માટે કે મારે ટાઈમસર પહોંચવું છે, નતર ઘાટી હારા કઈ કામ કરતા નથી. એલા તું તો ઘાટીથી ગયો, એ તો મૂળ આવીને તરત એમ કે સર મેં તો પૂજા કરતા હતા ગણપતિ એને આપના તો, અને આને એને વિતરાગ યાદ નથી આવતા, આવા પરમાત્મા યાદ નથી આવતા, આવા દેવાથી દેવ નથી. એ કે કાકા તું વહેલો આવ એટલા સારું, તો હું વહેલો આવ્યો. અને ઓલો બે ધડક કહી દે, કારણ કે ઓલો કહી દે કે મેં તો જાઉં છું, તારા 15 માં કઈ મેં થોડી જાત લખી દીધી છે, પણ એના 15 માં આણે જાત લખી દીધી છે એને, આ લક્ષાધિપતિએ. ક્યારેક તો વિચાર કર્યા, હું સંસારની વાસ્તવિકતા એટલા માટે કહું છું કે જ્ઞાનીના વચનો એટલા બધા અર્થપૂર્ણ છે કે આપણે સમજાય કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી કોઈ મરી નથી જતું. આ ચર્ચા હું સાંભળું છું એટલે કહું છું કે એમ કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ થાય એમ જીવાય તો સર્વાઈવલ શું અમારું? અરે દ્રષ્ટિ નથી, સર્વાઈવલ શું એની ક્યાં વાત? ઉન્નતિ થાય, ઉન્નતિ થાય. અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. ઉલટાના એવા બધા લોકો સાથે જવાનું, મળવાનું, પરચેઝ માટેનો સોદો, સેલ માટેનો સોદો માણસો જ કરતા હોય તો આપણને કોઈનો પનારો પડે? ટેલિફોન ઉપર કામ થઈ સાહેબ, ભાવની અંદર આટલો ફેર કરવાથી આટલો માલનો આપણને ઓર્ડર મળે એમ છે, કરી નાખો. આપણે કોઈનો પનારો પડ્યો? અસત પ્રસંગ એવા જે આવતા હોય એની અને આપણે નિગોશિએશન કરતા એની બદલે ઓલો ભલે ને કરે, આપણે એને ગાઈડલાઈન્સ આપી દીધી, વાત પૂરી થઈ ગઈ. અસત પ્રસંગનું બળ ઘટે અને બેઠો બેઠો નિરાતે 8 કલાક 10 કલાક જે હોય સત્પ્રસંગ, સત્સંગમાં, એવા કોઈ સ્વાધ્યાયમાં, એવા કોઈ શાસ્ત્રના સાનિધ્યમાં, એવી કોઈ ભક્તિમાં એમ પોતાનો કાળ પસાર ન થઈ શકે? કરવું હોય તો. આમાં પાછો પ્રશ્ન છે કે આ બધી વાત કેના માટે છે? જેને છૂટવાની ઈચ્છા છે એના માટે. કાલે કૃપાળુદેવે કીધું ને કે તે સર્વને માટે નથી, કર વિચાર તો પામી સર્વને માટે નથી, અધીર્યા માટે નથી, અશૌચવાળા માટે નથી. છૂટવું છે તો આ બધું જ છે ઉપાય છે. અસત્સંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. સાહેબ અમે અસત પ્રસંગનું બળ તો ઘટાડ્યું પણ પછી એકલા પડી ગયા. હાઉ ટુ કિલ ધ ટાઈમ? અમે એકલા પડી ગયા, હવે શું કરવું? તો કે સત્સંગ કર, સત્સંગ કર. કોઈ વિચારક, કોઈ જ્ઞાની, કોઈ સંત, કોઈ સજ્જન, કોઈ શુદ્ધ ભૂમિકાવાળા જીવો, ભદ્રિક, મુમુક્ષુ, સત્સંગી, જિજ્ઞાસુ. કૃપાળુ દેવી એટલો સરસ આ સત્સંગ શબ્દની અંદર તો આખા જૈન પરિપાટીની અંદર એક નવો માર્ગ આપી દીધો કે કદાચ મુનિ મહારાજ સાધુ સંતોનો જોગ હોય કે ન હોય પણ એવા મુમુક્ષુઓ ભેગા થઈને 5, 10, 15 ભક્તિનો ઉપક્રમ થાય તો ભક્તિ, વાંચનનો ઉપક્રમ થાય તો વાંચન, ક્યારેક ગ્રહણ, ક્યારેક આલોચના, ક્યારેક ક્ષમાપના, ક્યારેક ભક્તિ, ક્યારેક સ્વાધ્યાય, ક્યારેક ચિંતન, ક્યારેક જાપ. બસ કરો, સત્સંગને જોર બનાવો. અને તું જો મોકળાશ કરીશ તો સત્સંગ એ કઠિન નથી, સત્સંગ મળશે. સત્પુરુષ દુર્લભ છે, માન્ય છે, પ્રભુએ પણ કીધું છે કે 500-500 ગાંવ સુધી ફરશો તો હે મુનિઓ સત્પુરુષનો જોગ આ કાળમાં દુર્લભ છે. પણ હજી કાળની એટલું તો તપ તપે છે, હજી એટલા મહાવીર શાસનનો તો પ્રભાવ છે કે મુમુક્ષુઓ જીવો, સત્યાર્થી જીવો, જિજ્ઞાસુ જીવો ભરપૂર છે. ઉપક્રમ કર, બધાને બોલાવ, એના આયોજન તું કર. જેટલા આરંભ પરિગ્રહ કર્યા છે એવા આમાં કરો કે ના, આ કરવાથી મારે ત્યાં 5-15 જણા આવે બેસે, હું એ સાધનિકોની ભક્તિ કરું, એને સાધનો આપું, અને મોર્ડન બધા સાધનો છે મારી પાસે જ, આ બધા સાધનો છે એનો આ ઉપયોગ કરું. એ જ ટીવી છે, એ જ કેસેટ પ્લેયર છે, એ જ આ છે, ચાલો એનેથી મારો આ ભક્તિનો ક્રમ સરસ થાય, એનેથી જ આ બધું કરું, ચાલો મારા ઉપયોગ એમાં સ્થિર થાય. બસ આ પ્રકારનો દ્રષ્ટિ બદલાવો, ઉપક્રમ બદલાવો. બધું જ છે, બધું જ કરતો હતો. સત્સંગનું જોર વધારવાનું, અસત્સંગનું બળ ઘટાડે. સત્સંગથી અસત્સંગ એટલે પેલા અસત્પ્રસંગથી તો પેલા એકલો થઈ ગયો, હવે એની પાસે અવકાશ છે, એ અવકાશમાં સત્સંગ દાખલ કરી દે, સત્સંગ દાખલ કરી દે. પ્રશ્ન ફરી વ્યવહારિક ઉલ્લેખ કરી લઉં છું કે ધંધો ચલાવવા માટે થઈને 5,000 માણસ પોસાય કે ન પોસાય? પરમાર્થ ચલાવવા માટે થઈને કોઈને એવા જ્ઞાની પંડિત ભણાવતા હોય તેને 2,000 રૂપિયા દેવા હોય તમે ખેંચશે નહીં, અને તો શું કે એ માસ્તરને તો 100 રૂપિયાથી વધારે પગાર દેવાય, અને તારા ઓલા ગુણાકાર સરવાળા બાદબાકી કરનારને 5,000 દેવાય, અને કેલ્ક્યુલેશન તે કરીને આવડે નહીં પાછું, અને 18 છક્કીઓ તો ઉભા રહ્યો સાહેબ. પછી કે કેમ ખોટું એવું, તો કે હારો સેલ ખરાબ થઈ ગયો હશે, એ 2,000 મારી ખાય. અને જે પાઠ સમજાવે છે મોક્ષ માળાના, જે જૈન દર્શન સમજાવે છે, વિતરાગ ધર્મની વાત સમજાવે, અને એને કે એને 2,000 દેવાય, ગાંડા થયા છો? જુઓ આપણો લોભ કસાય, જોજો સંસારમાં આ આપણો લોભ કસાય કેટલો છે. ઓલો માથે મારીને આપણી આગળથી 2,000 બીજો લઈ જાય, પણ પરમાર્થ માર્ગના આ ભગવાનના વચનો અધિક સ્પષ્ટ થાય એમાં આપણે કદાચ 5,000 ખર્ચો કરવો પડે, તો એનો પ્રમોદ, એનો ઉલ્લાસ ભાવ ખરો? ઓલો એમ કે મારું બેલેન્સ શીટ સુધર્યું, પણ તારું આ કર્મનું બેલેન્સ શીટ સુધર્યું એનું શું? દ્રષ્ટિ નથી ને, એટલે જુઓ આ બધા આવા વિકલ્પો સૂજે, અવળું બધું સૂજે. અહીંયા ન દે દીકરાને રિક્ષા તેડવા આવે સ્કૂલે જવા માટે, જે ટાબરો હોય, ટેણીઓ હોય, એના કેટલા રૂપિયા દેવાના મહિને? અથવા બસ તેડવા આવે તો 500 લઈ જાય કે નહીં? અને મંદિરે આવવામાં એમ કે વરસાદ હતો ને, રિક્ષા કઈ કરાય, હવે 15 રૂપિયા મારા દીકરા તોડી લે છે. અને ઓલો હું જાય છે આ સંસારનું, આ કોન્વેન્ટનું, એમાં 500 રૂપિયા, 1,000 રૂપિયા એમાં વાંધો નથી. આપણા છોકરા માટે રિક્ષા કરી દઈએ, આપણા બાપા માટે ના કહીએ કે પર્યુષણની અંદર સમયસર આવી જશે રિક્ષા, ચિંતા કરશો નહીં, ક્યાંય જવાની જરૂર નથી, હાથ પગ કદાચ નિતર ક્યાં આવેલા, ભાંગી જશો તો કોણ સેવા કરશે, પડશો તો હડકા તૂટશે. અરે પણ કાકા બેવકૂફ, કેને ક્યાં 1,000 રૂપિયાની રિક્ષા બાંધી છે, તમારે પગે ચાલવાનું નથી, 3 વાર બરોબર આવીને ઉભો રહેશે, રિક્ષાવાળાને કહી દો કે સમયસર તારે અહીંયા આવી જવાનું, 8:30 મારો સ્વાદે 8:20 આવી જજે, બાને લઈ જવાના, બાપુજીને લઈ જવાના, જગ્યા હોય તો બાજુમાં કોઈ એવા હોય સાધન સંપન્ન એને બેસાડી દેવાના, એ તો 3ને બેસાડવાનો છે, જરા હાથ લાંબો કરો ને, અંતઃકરણને વિશાળ કરો ને, કે 2ને ભેગા લઈ જાજો અને બધા સાથે આવજો, કોઈ આ રીતે હેરાન થવાની જરૂર નથી, શું કામ કમાવું છું હું? જો કોન્વેન્ટ વાળા 1,000 રૂપિયા લઈ જાય તો આને માટે નહીં, મારા મા બાપ માટે નહીં, મારા પડોશી માટે નહીં, ધર્મ મુમુક્ષુ વાળા કોઈ જીવ હોય, કદાચ આપણા મા બાપ નો હોય તો બીજા હોય એને કહેવાય કે તમે રોજ જતા જાજો, સ્વાધ્યાય ભક્તિમાં કેમ જ નથી ગયા? તો કે શું કરું ભાઈ, આ છે ના ચલાય નહીં આવે, એમની સ્થિતિ એ હોય, સમજી લ્યો સાધર્મિક છીએ, આ સાધર્મિક ભક્તિના ઉપક્રમ ગોતવા ન જવાય, આપણી આજુબાજુ સોસાયટી આડોશ પાડોશ જુઓ, લોકો ધર્મની આરાધના કરવા માટે જિજ્ઞાસુ હોય, તરવાના કામી હોય, એને મદદરૂપ થાવ, આ સાધર્મિક ભક્તિ છે. કે ના ભાઈ તમે ત્યાં જશો, વચન સાંભળો પ્રભુના, ઉત્કૃષ્ટ પુણ્યના બંધ પડતા જશે. દ્રષ્ટિ હોવી જોઈએ. સત્સંગ કહેવાય આ સત્સંગ છે બધો, સારા લોકોનો સંગ, સારા લોકો સાથે મળવાનું. અને એનો એક આશીર્વાદ હાથો ચોકીને વાહ બેટા, ઈ કમાણી છે, એટલી કમાણી આપણે ક્યારેય નહીં કરી શકીએ આ સંસારમાં, ક્યારેય નહીં કરી શકીએ. પણ મનને ટૂંકું કરીને બેઠા છીએ. આ પરિગ્રહની સાથેનો આપણો જે વડગાળ છે ને એના દાખલા છે. એવા પરિગ્રહને ચોઈટા છે કે 5-25 હજાર આડાવડા થઈ જશે તો, અરે જે થવાનું છે લક્ષ્મી જવાની હશે ને તેથી આંખો વીંચીને ચાલી જશે, તારા હાથ દીધે કોઈ રોકાય નહીં. જગતની અંદરના ઇતિહાસની તને ખબર નથી, આસપાસના સમાજમાં દસકો સૌનો આવે છે. આ તો જેને આવ્યું એને સત્કાર્યમાં ભાઈપુરું ભોગવું એ જ એનો સાચો સ્વામી. બાકી મૂર્છા ભાવથી બેઠી રહ્યો નાગની જેમ એમાં કઈ એ લક્ષ્મીનો સ્વામી નથી. એને તો બાપના પોટલા બાંધ્યા, બાકી કંઈ થતું નથી. ખૂબ વિચારીએ. પરિગ્રહનું અલ્પત્વ કરવું છે, અલ્પત્વ કરવાના બધા માર્ગ છે. મનને વિશાળ કરવું, પરિગ્રહનું અલ્પત્વ કરવું એટલે મન ટૂંકું કરીને બેઠા છીએ અને વિશાળ કરવું. સત્સંગ કરવાથી અસત્સંગનું બળ ઘટે છે અને આ બંને બળ ઘટે, અસત્સંગ અને અસત્પ્રસંગ, આ બંને બળ ઘટવાથી વિચારનો અવકાશ ઉત્પન્ન થાય છે. વિચારનો અવકાશ ઉત્પન્ન થાય છે આ બંને કરવાથી. આ જે આપણે વાત કરી, આ બધા પ્રયોગો, બધા મોડર્ન મેનેજમેન્ટના પ્રયોગની વાત કરું છું. આઈ એમ ઓલ્સો એ સ્ટુડન્ટ ઓફ મેનેજમેન્ટ સાયન્સ. આ બધા પ્રયોગો પણ એને માટે થઈને એક દિલ જોઈએ. એ કરવાથી આપણે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરી શકીએ, અસત્સંગનું બળ ઘટાડી શકીએ, સત્સંગનું બળ વધારી શકીએ અને એને કારણે આપણામાં વિચારનો અવકાશ ઉત્પન્ન થાય. અને પછી આપણે સૂત્ર બોલીએ તો સારું લાગે કે કર વિચાર તો પામ, પણ વિચાર તારે કરવો નથી અને આ સ્લોગન બોલવું છે તો પામી ન શકાય. વિધિ કરવી નથી અને મંત્રનો જાપ કરવો છે, આ એની વિધિ છે. કર વિચાર તો પામ, પણ જ્ઞાની કે છે વિચારનો અવકાશ તો ઉભો થવા દે તું, મારા પ્રભુ તું સાંભળ. એ અવકાશ ઉત્પન્ન થવા માટે થઈને કે છે આરંભ ને પરિગ્રહનું અલ્પત્વ કર અને સત્સંગ વધાર. ભાઈ સત્સંગ તારો વધાર અને આને અલ્પ કર. આ બંને પ્રકારની પ્રક્રિયા કરવાથી વિચારનો અવકાશ ઉત્પન્ન થાય અને સત્સંગ વધે એટલે એ વિચાર સુવિચારમાં ફેરવાઈ જાય. સત્સંગ વધે એટલે જે વિચાર આડાઅવળા કરતા હોય એની બદલે એ વિચાર સુવિચારમાં ફેરવાઈ જાય. સુવિચારમાં ફેરવાયેલો એ વિચાર આપણને આત્મજ્ઞાન પમાડે છે. વિચારથી આત્મજ્ઞાન થાય છે. આત્મજ્ઞાનથી સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી રહિત એવો નિજ સ્વભાવરૂપ મોક્ષ થાય છે. એ કેવળ સત્ય છે, કેવળ સત્ય છે. કૃપાળુ દેવે કેવળ શબ્દ મૂક્યો છે. હવે આ વિચારમાં સત્સંગ પ્રાપ્ત થયો, અવકાશ મળ્યો, વિચારનો અવકાશ થયો તો એ વિચારમાંથી મોક્ષને પ્રાપ્ત કરાવે એવું આત્મજ્ઞાન પ્રગટ થાય એનું કોઈ સાધન ખરું? ભગવાન 706 વચનામૃત ક્રમાંક 706 એમાં ફરમાવે છે, સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યથી થાય છે. ઘણું કરી એકબીજા કારણોને અન્યો અન્યાશ્રય જેવું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામમાં પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ છે. ફરીથી
આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરીએ વિચારનો અવકાશ પ્રાપ્ત થાય. આ પ્રશ્ન મુંબઈમાં ઘણાનો છે, હો કે મેં નિવૃત્ત થાય પણ કરીએ શું? કારણ કે એને યાદ છે કે નવરો નખો દ્વાડે. પ્રભુ, અમે આ સંસારના કામમાં છીએ જ હારા છીએ, અમે નવરા પડશું તો નકામું, ક્યાંક અપાસરા બંધ કરાવશું. પાછું ભાઈના લખણ તો એવા છે કે નવરો પડે એ આપણને એમ થાય કે આ તો ભાઈ એ નથી આવતો હારું છો. બોલો, કોઈ કે કેમ ફલાણા ભાઈ હમણાં દેખાતા નથી, એટલે કોઈ વ્યવસ્થાપક એમ કે નથી હમણાં હારું છો, આ બધું વ્યવસ્થિત છે એનું કારણ જ એ છે. એને નવરાશ તો આપણો મરો, એને જો નવરાશ મળી તો આપણો મરો છે. એટલે એને કીધું કે ભાઈ નિવૃત્તિમાં અમને કાળ કેમ પસાર કરવો એ ખબર નથી, કેમ કે અમારું માઇન્ડ જ આખું વિકૃત થઈ ગયું છે, અમને હારું હોતું જ નથી હવે. તો હવે નિવૃત્તિમાં શું કરવું? તો કે વિચાર કરો, પણ અમારા વિચારો બધા એવા જ, કોકની કાંકરી ઉડાડવાની બેઠા બેઠા, નવડા પડ્યા નથી કે તરત જ. તો કે શું કરવું? વિચાર જો તારે સારો કરવો હોય તો કહ્યું જો આ સત્સંગ કર. અને સત્સંગમાં શું કરવું? સત્સંગ એટલે શું? સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. આ આત્મજ્ઞાનના વિચારની વાત ચાલે છે, બીજો વિચાર તો એમને ઉત્પન્ન થઈ ગયો છે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ સત્પુરુષની પ્રતીતિ, એના વચનનું યથાર્થ ગ્રહણ અને એ પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યેથી થાય છે. ઘણું કરીને એકબીજા કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે, આ કૃપાળુદેવની ભાષા છો, એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ, અહીંયા વાંધો આપણો પાછો. જો મુમુક્ષુ મૂક્યો હોત તો આપણે લેબલ મારી જ દીધા છે, આપણે જાતે માર્યા છે અને બીજા બધાએ પણ ફોકા છે. બધા જે આવી ગયો, ઓહો તમારા જેવો તો કોઈ નહીં, એટલે પતી ગયો, હવે ગયો કામથી. ખરેખરો મુમુક્ષુ હોય, ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ, તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવ આદિ છેદવાને માટે, અહંભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં, અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે, અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે અનંતકાળની અવિચારદશાને તોડીને અલ્પકાળમાં વિચારદશા પામવાને માટે સત્પુરુષની આશ્રય ભક્તિ ખરેખરા મુમુક્ષુ જીવને ઉત્કૃષ્ટ કારણરૂપ છે. ઉત્કૃષ્ટ કારણરૂપ છે. આ આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી, અસત પ્રસંગનું જોર ઘટાડવાથી, અસત્સંગનું બળ ઘટાડવાથી, સત્સંગનો આશ્રય લેવાથી, એ સત્સંગ દ્વારા કરવાનું શું છે? અને અલ્પકાળમાં જે આ અનાદિકાળના બંધનો, અનાદિકાળનું જે અજ્ઞાન, અનાદિકાળનો જે અવિચાર, જે શરૂઆત આપણે પહેલે દિવસે કરી હતી કે આ જગતના પદાર્થમાં જે મોહ બુદ્ધિ છે તે માત્ર અવિચારે છે. આંક 570, ગાંધીજી ઉપરનો પત્ર. જગતમાં જીવને પદાર્થોમાં મોહ બુદ્ધિ છે તે માત્ર અવિચારે કરીને છે. અવિચારમાંથી વિચારમાં, વિચારમાંથી સુવિચારમાં,
આવવા માટે અલ્પકાળમાં અનંતકાળના અવિચાર દશામાંથી જીવને અલ્પકાળમાં સુવિચાર દશામાં આવવા માટે સત્પુરુષની આશ્રય ભક્તિ અને એ વિચાર દશા પામવા માટે એને જે એનું વચનનું યથાર્થ ગ્રહણ એને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ અને સત્પુરુષની પ્રતીતિ આ બે ઉત્કૃષ્ટ નિમિત્ત ઉત્કૃષ્ટ કારણ કયા છે. એ આશ્રય ભક્તિ વિના એ વચનનું ગ્રહણ પણ સંભવિત નહીં થાય. આ વિચાર વિસ્તૃત હોય આપણે આવતીકાલે આપણા સ્વાધ્યાયની અંદર એ આ સત્પુરુષના વિચારની ઉદ્ભવ કેમ થાય, હવે જે વિચાર છે તે જે વિચારનું પરિણામ આત્મજ્ઞાન થાય તે વિચારની વાત છે. હવે આપણા વિષયને આપણે બરોબર એ રીતે લઈએ છીએ કે હવે તો કર વિચાર તો પામમાં આપણે ત્યાં પહોંચ્યા છીએ કે જે વિચારથી આત્મજ્ઞાન ઉત્પન્ન થાય તે વિચાર કેવી રીતે ઉદ્ભવ થાય કે જેનું પરિણામ આત્મજ્ઞાન થાય. એ વિશેષ અવસરે સત્પુરુષોનો યોગબળ જગતનું કલ્યાણ કરો. સુખધામ સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાન પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો અદતે વરતે ધરતે પ્રણ